ઉદ્યબેન શ્રી ચંપાબેનના નિયમ સારના કળશ 149-150 નો સાર.
કમળ દાવા નળગુપી મોટા પ્રબળ જબરા બેસી ગયા વગર રહેતો જ નથી, જેને મજબૂત પણ ગાંઠમાં દીધી એને એમાં નીલતા કર્યા વગર રહેતો જ નથી. એવી આ નૌકા છે, સહજ તત્વ નૌકા સમાન છે. કમળ દાવા નળગુપી સંકટોના સમૂહ મોટા પ્રબળ જબરા સંકટો એવા હોય, બહારના એવા પ્રતિકૂળતાના સંકટ આવે, એવા કોઈ એવા જબરા સંકટો આવે કે જેમાં એને સ્થિર રહેવું મુશ્કેલ પડે, એવા સંકટોમાં શું કહ્યું હોય. જેવા તેવા સંકટો નથી કે આ ભવસાગરના સંકટો મોટા દાવાના જેવા છે. આ આવીને ભક્તામરમાં એ ભગવાન તમને તમારી સ્તુતિ મને પ્રબળ દાવા નળમાં બધા સંકટો માંથી ઉગારે છે. એના જેવું છે કે આ કોઈ હાથી આવતો હોય, કોઈ આ આવતો ને મગર મચ્છો એ બધાના તરવામાં એ ભગવાન તમે જ એક છો. બધા તારી અનેક જાતના સંકટોના નામ લીધા છે. સામે હાલો આવતો હોય, ઘણી દર સર્પ હાલો આવતો હોય, આ આવતો હોય, તે આવતો હોય, માણસે બીજો એમાં જંગલમાં એકલો માણા પડી ગયો હોય, કોઈ સાથ દેનાર ન હોય, અનેક જાતના સંકટો આવી પડ્યા. કોઈ રાજના, કોઈ જંગલોમાં, કોઈ મિત્રીયંચોના, કોઈ અનેક જાતના, કોઈ શરીરના, કોઈ રોગના, દેવોના અનેક જાતના સંકટો આવ્યા હોય, એ સંકટો માંથી બચાવનાર છે. દાવાનળ એને શાંત કરવા માટે નૌકા જળ સમાન છે. દાવાનળ હોય એમાં જો એકદમ પાણી આવે તો એ દાવાનળ શાંત કરી દે. જંગલમાં મોટે દાવાનળ આવ્યો હોય એમાં જો વરસાદ આવે એને શાંતિ થાય, તો શાંત થાય. એમ કે છે આ દાવાનળ લાગ્યું છે આ સંકટો ને આ ભવ સમુદ્ર ની અંદર અનેક જાતના સંકટો આવે છે. જીવ કેવા કેવા પરિણામો કરે છે ને એના કેવા કેવા ફળો આવે છે. અનંત કાળમાં જીવ ઘણું ભોગવી ચૂક્યો છે પણ એની આંખ ખુલતી નથી. પણ એ સંકટો માંથી બચવા માટે આ સહજ તત્વ એક નૌકા બની જાય છે. સહજ તત્વ ના આચાર્ય દેવે કેટલાક ગુણગાન કર્યા છે, કેટલી એની મહિમા કરી છે. એ સહજ તત્વ આચાર્ય દેવ લખે છે શબ્દ એવો મહિમા. એ શબ્દ તો મને બહુ ગમે, વારંવાર સહજ સહજ લેતા હોય. સહજ તત્વ, સહજ તત્વ, સહજ દર્શન, સહજ ચરિત્ર, એને સહજ સહજ બહુ લખી છે. હું સતત નમું છું એમ એમ કે અને પ્રમોદ થી સતત મળે છે. મને એવો પ્રમોદ આવે છે કે સહજ તત્વ ને લખી એટલો બધો તત્વ પર પ્રમોદ આવે છે કે હું નિરંતર એને નમસ્કાર કરું છું. અંતર વારંવાર એમાં જ જાઉં છું. સહજ તત્વ પર મને એટલો પ્રમોદ આવે છે કે આવું સહજ તત્વ આચાર્યદેવ દર્શનમાં, જ્ઞાનમાં અને ચરિત્રમાં બધામાં એ સહજ તત્વને ગ્રહણ કર્યું છે. એ સહજ તત્વો પર મને એટલો પ્રમોદ આવે છે કે વારંવાર હું તો એમાં જ જાઉં છું. આમ તો વારંવાર એની સ્વાનુભૂતિમાં વારંવાર લીન થાઉં છું, વારંવાર એ આત્મા લીન થાઉં છું, એની અનુભૂતિ કર્યા કરું છું, એના એના સ્વભાવને વારંવાર નમું છું. સતત ન્યાય ઢળી જાઉં છું કે વારંવાર વિભાવ થી એક ક્ષણ માં બહાર આવ્યા ન હોય, અંતર માં વારંવાર સ્વભાવમાં ચડી ગયા છે. હું તો સહજ એને નમસ્કાર, ચારિત્ર થી નમસ્કાર કરું છું, દર્શન થી નમસ્કાર કરું છું, જ્ઞાન થી નમસ્કાર છું, બધી રીતે સહજ તત્વ ને નમસ્કાર કરું છું. મને બધી રીતે એના પર પ્રમોદ આવે છે. આ સહજ તત્વ ની આ ભક્તિ કરે છે. સહજ તત્વ જે પરમ પારિણામિક ભાવ રૂપે છે એની મને બહુ મહિમા આવે છે. એ સહજ તત્વ ને આચાર્ય દેવે પ્રગટ કર્યું છે, પોતે પ્રગટ કર્યું છે, છતાં પણ એને વિશેષ પૂર્ણ પ્રગટ કરવા માટે વારંવાર એને મહિમા કરે છે. એટલે હું તો પ્રમોદ થી નમું છું, સતત વાહ આવું સહજ તત્વ છે. આ તો અનાધિકાળતા રખડતા પરિબ્રહ્મ માં ક્યાંય જોયું નતું. આ તો માંડ માંડ હાથમાં એવા સહજ તત્વ, એની આરાધના કોઈ દી કરી નથી. આ તો ક્યાંય આ દેખ્યું નતું, એના દર્શન થયા નતા. કઈ જ્ઞાન માં એવું નતું કે કલ્પનામાં એવું નતું. અનંત કાળમાં કોઈ કીધું તો કે શીખાયું નતું. આ સહજ તત્વ આવું જ્ઞાનમાં આવ્યું, દર્શનમાં આવ્યું અને આચરણમાં પણ આવ્યું. એ સહજ તત્વ ને પ્રમોદ થી નમસ્કાર કરો છો. સહજ તત્વ ને શુભ ભાવમાં જેમ દેવગુરુ શાસ્ત્ર ની મહિમા હોય છે એમ અંતરમાં સહજ તત્વ ની મુનિરાજો ની મહિમા હોય છે ને તમને દ્રષ્ટિ ને પણ એની મહિમા હોય છે. આચાર્ય દેવ બધી રીતે દર્શન જ્ઞાન ચરિત્ર થી બધી રીતે એમાં એને જ ગ્રહણ કરી ગયા છે. બધી રીતે કામ ધેનુ અનુભવ ચિત્રા બધી અને કેવા કર્યા છે સૌ બનારસી દાસ આમાં વેડા તેને કામ બધું કરી દીધું.
નમસ્કાર અને જે
પરિણમન રૂપે પ્રગટ કર્યું છે, એને પૂર્ણ નિર્મળ પર્યાય પ્રગટ કર્યો છે એવા જે ભગવાન એની વાણીમાં થી જે પ્રસિદ્ધ થયેલું છે સહજ તત્વ અનાદિ અંધકાર ને લઈને જે ભ્રાંતિ ને લઈને સહજ તત્વ જણાતું નતું એને ભગવાને જણાવ્યું છે. ભગવાને જેને પ્રસિદ્ધ કર્યું છે એમણે અંતરમાં પ્રસિદ્ધ કર્યું છે ને વાણી દ્વારા દિવ્ય ભૂમિ દ્વારા જગત ને પ્રસિદ્ધ કરીને કીધું છે કે આ સહજ તત્વ છે એનો અભ્યાસ કરો. સહજ તત્વ કેવું છે કે અંતર ઉત્પાદ હોય ધ્રુવ થી ભરેલો, એના ગુણ પર્યાય દ્રવ ગુણ પર્યાય જુદા છે, અંતરમાં ચૈતન્ય રૂપ છે, આ જળ છે, એ બધા તત્વોને પ્રસિદ્ધ કરનાર હોય તો જીનેશ્વર ભગવાન છે. મૂળ પ્રસિદ્ધ કરનાર હોય તો ભગવાન છે. પછી એની વાણી જીવીને ગણધરો આચાર્યો એમ બધી પરંપરા એમ એનો ઉપદેશ થયેલો હોય છે. ભગવાનના મુખથી જે સહજ તત્વ પ્રસિદ્ધ થયો ના કરી છે ભગવાને જેનું સ્વરૂપ બતાવ્યું છે એવું જે સહજ તત્વ મુનિ સ્વરૂપમાં સ્થિત છે એવા મુનિઓ મુનિ હોય છે સ્થિત છે એવા મુનિશ્વરો જે સ્વરૂપમાં સ્થિત રહે છે જે બહાર ઉપયોગ જેનો બહાર બહુ જ અલ્પ જાય છે અંતરમાં મુખ્યપણે અંતરમાં સ્થિત રહે છે. બાર ગયા નો ગયા એવા અંતરનો ગયા છે એવા સ્વરૂપની સ્થિરતા જેને વિશેષ જગત છે સ્વરૂપમાં સ્થિત છે એવા મુનિવરો એવા જે મુનિવરો છે એના મનોગ્રહની અંદર એના મનની અંદર મનરૂપી ઘર એટલે કે ચૈતન ઘરની અંદર અને બહારથી વ્યવહાર છે એમ કહેવાય કે મનોગ્રહની મુનિના મનોગ્રહમાં બીજું કઈ નથી કે છે મુનિના મનોગ્રહમાંથી વિભાવ બહુ અલ્પ થઈ ગયો છે એ બધું બહુ ગૌણ થઈ ગયો છે. એ અશુભ ભાવો તો ક્યાંય ફેલાઈ ગયા છે શુભ ભાવો છે તે પણ ઉદાસીન રૂપે અત્યંત ઉદાસીનતાનું નિવારણ પ્રગટ થઈ ગયું. દેહના મનોગ્રહની અંદર તો ચૈતન્ય બિરાજે છે, મનની અંદર સ્વરૂપમાં વારંવાર વિનતા કરે છે, તેનું મન જે છે એ સ્વરૂપ તરફ વળે છે. વારંવાર એ સ્વરૂપ તરફ જ એનું મન જે નિમિત્ત રૂપે ચૈતન્ય સૌક્ષમ જ્ઞાન સાથે જે મન જોડાયેલું, એ મન વારંવાર ચૈતન્ય ઘરમાં જાય છે. એના મનોગ્રહની અંદર ચૈતન્ય બિરાજે છે, એના જ્ઞાન ગ્રહ માં ચૈતન્ય બિરાજે છે. જ્ઞાન ગ્રહ એની અંદર બધા એના ગુણ પર્યાયો માં ચૈતન્ય બિરાજે છે. એ દ્રવ ચૈતન્ય દ્રવ છે, એ મુનીશ્વરો ના મનોગ્રહ ની અંદર પ્રસન્નિત ની માફક પ્રકાશે ના મનોગ્રહ ની અંદર સુંદર રત્ન નો દીપ જાણે કેમ પ્રકાશ કરી રહ્યો હતો, એવા રતન ના દીવાની માફક મુનિ ના મનોગ્રહ માં પ્રકાશી રહ્યો છે. એવો આ છે સહજ તત્વ. એના મન ગ્રહ ની અંદર રતન નો દીવો જે હોય એવો પ્રકાશ કરતો હોય. એમ તો આ બધા દીવા છે, ચોથા કાળ ની અંદર રતન ના દીવા ની અંદર રતન ના દીવા હતા, એ તો અત્યારે જોવા મળવા મુશ્કેલ છે. એવું રતન નો દિવા જેને રતન નો દીવો કર્યો હોય તો બધું પ્રકાશ થાય છે. એમ રતન ના દીવાની માફક કે છે આ સહજ તત્વ મુનિગ્રહો ના મનોગ્રહમાં પ્રકાશી ગયો છે. જેને સુંદર દીવો પ્રકાશ્યો હોય, અવળા તો જળ દીવો છે રતન નો, આ તો દીવો ચૈતન્ય દીવો છે. ચૈતન્ય રત્ન નો દીવો હોય છે, ચૈતન્ય રત્નાકાર છે, એ દીવો પ્રકાશી ગયો છે. કે અંધકાર બધો ચાલ્યો ગયો છે મુનિવર, એ આ ભ્રાંતિ ને અસ્થિરતા નો જે અંધકાર હતો એ અંધકાર ચાલ્યો ગયો છે ને રતન નો દીવો અંદર પ્રકાશ કરી રહ્યો છે. મુનીશ્વર ના મનોગ્રહ ની અંદર એ પ્રકાશી રહ્યો છે. સમ્યક દ્રષ્ટિ ને સમ્યક દર્શન થયું એટલે એને દીવો પ્રકાશે છે, કારણ કે એને નાયકની પરિણતિ અમુક પ્રકારે એને અમુક અંશે પ્રગટ થઈ, મુનીશ્વર ને વિશેષ પ્રગટ થઈ. એ મુનીશ્વર ને રતન નો દીવો વિશેષ પ્રકાશ જોયો છે, પણ સમ્યક દ્રષ્ટિ ને પણ પ્રકાશ જોયો છે. ના મનોગ્રહ ની અંદર રતન ના દીપક ની માફક સુંદર રતન નો દીવો હોય એવી રીતે પ્રકાશ હોય. અને દીવો એવો ને એવો રે પાછો, એ દીવાને કઈ આ તેલ ને વાત ને એ બધી કઈ જરૂર ન પડે, એની જરૂર ન પડે. એ દીવો એવો છે સહજ પ્રકાશ જોયો છે. અંતર ચૈતન રત્નાકરના દે એના શાશ્વત છે, એમાં જ્યાં પરિણતિ પ્રગટ થઈ એની પ્રતીક પ્રગટ થઈ એમાં જ્ઞાન પ્રગટ થયું અને એમાં નિંતા પ્રગટ થાય એટલે એ દીવો કે છે રત્નાકર હતો અને આ પ્રગટ પર્યાય રૂપે એ રતનનો દીવો પ્રકાશી રહ્યો છે. એને નથી કોઈ બાહ્ય પદાર્થની જરૂર પડતી કે એને કાંઈ તેલ પૂરવાની જરૂર નથી પડતી કે એને પવન આવે તો એ ઝાંખો પડી જાય કે જય જાય એવું પણ નથી. દીવો એવો શાશ્વત છે. સાધનાનું બળ મુનીશ્વરને પ્રકાશે પ્રગટ થઈ રહ્યું છે. સાધનાનું બળ પ્રયત્ન વારે વારે સ્વરૂપમાં કરી રહ્યા છે અને દીવો પ્રબળપણે પ્રકાશ કર્યો. રતનનો દીવો જાણે પ્રકાશ થયો એના મનોગ્રહની અંદર મુનીશ્વરો ચાલતા હોય તો ચૈતન્યનો દીવો પ્રકાશ થયો, ચાલતા હોય બેઠા હોય તો ચૈતન્ય નો દીવો પ્રકાશે, આર કરતા હોય તો ચૈતન્ય નો દીવો પ્રકાશે. ચૈતન્ય નો દીવો રતન ની માફક પ્રકાશી રહ્યો છે. હવે રતન નો દીવો તો જળ છે, તો રતન નો દીવો હોય તો જળ છે. એ રતન તો કોઈ લઈએ જાય પણ આને તો કોઈ લઈ શકે નહીં. આને કોઈ બોલામાં આવે છે ને ભક્તન, એમાં ધુમાડો લાગે નહીં કે એમાં કઈ પવન લાગે નહીં, કઈ નહીં, એવો છે આ દીવો. વિજય મેળવ્યો છે એવા મુનીશ્વરે દર્શન મોહાદી, દર્શન મોહ અને ચારિત્ર દરેક મોહ ઉપર બધા મોહના જે વેદાન ભેદ છે બધા ઉપર એના કષાયોના ભેદ છે નો કષાયના ભેદ છે દર્શન એ બધાના ભેદ ઉપર જે મોહના ભેદ બધા ઉપર જેને વિજય મેળવ્યો છે એવા મુનીશ્વરોને નમસ્કાર કરવા એ મુનીશ્વરો એને નમસ્કાર કરી રહ્યા છે.
દર્શન મોહાદેવ પર વિજય મેળવ્યો, એને જીત મેળવી. એ મોહ ને લઈને અંધકાર છવાઈ જતો હતો. એ મોહ ને લઈને એ મોહ માં જે એકત્વ બુદ્ધિ કરે, એટલે આ ચૈતન્ય દીવો અંદર તો હતો પણ એ બહાર માં દેખાતો નથી, એ દબાઈ જતો હતો દીવો. આ મોહ અંધકાર માં જે મોહ અંધકાર જેને જીતી લેતા હતા, હવે મુનીશ્વરો નો એવો પુરુષાર્થ પ્રગટ થયો કે એ પોતે વિજય મેળવ્યો મોહ અંધકાર ઉપર, ને પોતાના ચૈતન્ય રતન નો દીવો શાશ્વતો એને ગ્રહણ કરી લીધો. એવો ગ્રહણ કરી લીધો કે મોહ જેને અસર કરી શકે, મોહ તો ક્યાંય ચાલ્યો ગયો, મોહ એને હું જાગ્યો, ચૈતન્ય રત્નાકર એને કોણ અસર કરી શકે. આ ચૈતન્ય રાજા જાગ્યો એને આ મોહ શું અસર કરી, એના ઉપર વિજય મેળવ્યો, શું દર્શન મહાદેવ ઉપર વિજય મેળવ્યો, દર્શન મહાદેવ ઉપર વિજય મેળવ્યો છે એવા યોગીઓ ને તે નમસ્કાર કરવા આવ્યો, એવા યોગીઓ એને નમસ્કાર કરી રહ્યા છે કે જેને દર્શન મોહ ઉપર વિજય મેળવ્યો છે. એવા શું ત્યાર પછી તો આ બધા ઘાસ લે ના બધું એ ઠીક, આ તો બધા એવી લાઈટ દર્શન દેવો એને તોડી ત્યાં એ તો આવલો જળ વતરા તો ચૈતન્ય. આ જળ ની શક્તિ બહાર ની ઘટે ને બધા વધે ને વધી જાય બહાર ના બધા મોઢે મોઢે ગ્રહણ કરતા તો એ કેટલી શક્તિ હશે. આ લિપિ બંધ પછી થયું બધું, પેલા એમને ગ્રહણ કરતા કેટલી શક્તિ મોઢે મોઢે ધસે ના તેને પુષ્પલન પુષ્પળી મોઢે મોઢે જ્ઞાન આપ્યું છે પછી એને લિપિ બંધ કરી. મંદિર છે સુખ તો એમાં જાણે મંદિર આખું સુખ નું મંદિર ભર્યું હોય એટલું સુખ એમાં ભર્યું છે. એટલે પ્રશ્ન પૂછતા કે સુખ દેખાતું નથી, સુખ નું તો મંદિર છે. સુખ સુખ ચારે બાજુ સુખ છે, દ્રવ્ય સુખરૂપ છે, ગુણ સુખરૂપ છે, પર્યાય સુખરૂપ છે, બધી રીતે સુખરૂપ છે. જ્યાં દુઃખ નો પ્રવેશ નથી, જ્યાં દુઃખ નો લેશ માત્ર નથી, દુઃખ નો એક જરાય અંશ માત્ર નથી, સૂક્ષ્મ દુઃખ પણ જેમાં નથી, એકલું ચારે બાજુથી સુખ થી ભરપૂર છે એવું આ સુખ નું મંદિર છે. સ્વભાવે સુખ છે ને પર્યાય પ્રગટ થાય એટલે સુખ નું મંદિર છે, સુખ નું મંદિર પ્રગટ થયું. મંદિર ને જેમ શિખરો સુખ ના મંદિર, સુખ નું મંદિર શોધી રહ્યો છે. જ્ઞાન મંદિર સુખ મંદિર, સુખ નું મંદિર શોધે ચૈતન્ય સુખ ના મંદિર બિરાજી રહ્યા છે. બપોરે સુખધામ અનંત સંત, સુખધામ અનંત, અનંત સુખ નું ધામ છે, જે સુખ ખૂટતું પણ નથી એવું અનંત અનંત સુખ નું ધામ. અનંત અનંત કાળ જાય તો એ સુખ ખૂટતું નથી, ભરપૂર સુખ કરે છે, એની પર્યાયો પ્રગટ થયા જ કરે તો સુખ તો એક અંશ માત્ર ખૂટતું નથી, એટલું નથી કરે છે એવું સુખ નું મંદિર છે. સુખધામ અનંત સંત કહી દિન રાત્ર રહે તદ ધ્યાન, એને દિવસ ને રાત સુસંતો એમાં એના ધ્યાનમાં દિવસ ને રાત રહે છે. એવા સુખના મંદિરમાંથી એને બહાર આવવું ગોઠતું નથી, દિવસ ને રાત એના ધ્યાનમાં રહે છે સુખના મંદિરમાં. દિન રાત્ર રહે તદ ધ્યાનમય પ્રશાંતિ અનંત સુધામય, અનંત પ્રશાંતિ છે, અનંતિ અનંતિ પ્રશાંત શાંત રસ થી ભરેલો, શાંત રસના કરી ઝરણા જરીએ શાંત રસના સાગર ભર્યો છે. પ્રશાંતિ અનંત સુધામય સુદ્ધા ને અમૃત જેવી શાંતિ એમાં ભરી છે, એ પદને હું પ્રણમન નમન કરું છું. વર્તી જે છે મહાન જે છે એવું જય સ્વરૂપ છે, એવું જે પદ છે ઉપાયોગ છે, ગ્રહણ કરવા યોગ છે. જીવ દરેક દુઃખ થી છૂટીને સુખ લેવાય છે પણ સુખ એને મળતું નથી, સુખનું મંદિર તારી પાસે જ છે, એને તું ગ્રહણ કર, એને તું જો અંદર જઈને એનો વિશ્વાસ કર. સુખનું મંદિર અંદર જ ભરેલું છે, દેખાતું નથી પણ સુખનું મંદિર તારી પાસે જ છે. અનંતા મોક્ષ ગયા આ સુખના મંદિરને ગ્રહણ કરીને, જ્ઞાન મંદિર સુખ મંદિરને ગ્રહણ કરીને અનંતા મોક્ષ ગયા. તીર્થંકરો ચક્રવર્તીઓ બધા આ સુખ મંદિરને ગ્રહણ કરીને ગ્રહણ કર્યું છે. બહારની સામગ્રીની કોઈ પાર નતો એવા ચક્ર તીર્થંકર ભગવાનને જે પંચ કલ્યાણ જે જન્મ કલ્યાણ ગર્ભ ઇન્દ્રો એના ઉત્સવો ઉજવે છે એવા તીર્થંકરો ભગવંતોએ પણ આ સુખ મંદિરને આ મંદિરને ગ્રહણ કર્યું છે. માટે એ ગ્રહણ કરે
આત્મા રે મેરે કુમાર કો જય.